તારીખ 30/3/1979 પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ શ્રી નું સવય સાત કોષ 252 ઉપર સવાનું પ્રવચન.
નમો ડોય સવયંતાણમ, નમો ડોય સૌ સિદાનમ, નમો ડોય સૌ આયુર્યાન, નમો ડોય સૌ જયાનમ, નમો ડોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં ઔષધં ચૈકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમરિસ્તાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વાય ભવાય સર્વાણ વિભાવ નિરુદ્ધ નિદાતા.
સમયસર રાત્રની ટીકા એમાંથી આ કળશ છે, જે કળશ 252 છે એમાં સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ ને સ્વભાવ નો હોવા પણ શું છે, અને પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ ને પરભાવ નો હોવા પણ સૂક્ષ્મ રીતે શું છે એમ જણાવ્યું છે. જૂની વાત છે, થોડી જૂની, ઘણી જૂની નથી. જૂની કહીને એને વિચારમાં એકાગ્ર થઈને સાંભળવું નથી અપેક્ષા છે એમ છે. પહેલી વાત કરી, આ જગતની અંદર અનંત આત્માઓ છે, અનંત રજકણો છે, એવા બીજા ચાર દ્રવ્યો પણ છે. વસ્તુ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર આત્માનું જે જ્ઞાન સ્વભાવ છે, એવા સ્વભાવમાં એકાગ્ર થઈને શક્તિમાં જે સર્વજ્ઞ પદ હતું એ તેની દશામાં સર્વજ્ઞ પદ પ્રગટ થયું, એવા સર્વજ્ઞ જ્ઞાનમાં આ જગતની અંદર છ વસ્તુઓ ભિન્ન ભિન્ન સ્વભાવ વાળી છે એમ ભગવાને જ્ઞાનમાં જોયું. એ છ દ્રવ્ય તો આત્મા એક એક દ્રવ્યથી ભિન્ન છે, માટે જે ભિન્ન છે એનો આત્મામાં અભાવ છે. એટલે આત્માનો કાયમી સ્વભાવ કેવો દ્રષ્ટિમાં લેતા એને સચ પ્રતીતિ અથવા સચ ધર્મનું ભાન થાય એમ કહેતા કે છે કે ભગવાન આત્મા શરીર વાણી મન મુનિપાપના વિકલ્પો નામ રાગ એનાથી તત્વ એક રૂપ ભિન્ન છે, વર પદાર્થનો એમાં અભાવ છે. એ તો ઠીક, અહીંયા વસ્તુની જ્યાં દ્રષ્ટિ જેને કરવી છે અથવા જેવી વસ્તુ છે તેવી એકરૂપ અભેદપણે જેને દ્રષ્ટિ કરવી છે ત્યારે તેને સંગત દર્શનને ધર્મ થાય છે. એને આ ભગવાન આત્મા સ્વદ્રવ જે અનંત ગુણનો એક રસરૂપ સ્વદ્રવ છે એમાં એમાં ભેદ પાડવો, ગુણ ગણીનો આજે ભેદ પાડીને વિકલ્પમાં આવવું એ પણ ત્યાં એને પરદ્રવ કહેવામાં આવે છે. ભગવાન આત્મા અનંત શાંત અને આનંદ આદિ સ્વભાવનો એક રૂપ ભેદ એની અપેક્ષા એને સ્વદ્રવ કહીએ ત્યારે તે દ્રવ્યમાં ગુણ ભેદને વર્તમાન અવસ્થાના ભેદરૂપી વિકલ્પ ઉઠાવવો ભેદ છે. એને અભેદની અપેક્ષા એ ભેદને પણ આ પરદ્રવ કહેવામાં આવ્યું છે. અને ભગવાન આત્મા વસ્તુ સ્વરૂપે જ્ઞાનાનંદ એક અભેદ વસ્તુ એની અપેક્ષાએ જે ભેદ છે એ પરદ્રવ્ય છે, એ અભેદમાં નથી. સંદેશ થાય તો પણ અસ્થિ ને પર પણ નાસ્તી ની વ્યાખ્યા સૂક્ષ્મ કરતા ભગવાન આત્માનું હોવા પણ અનંત અનંત આનંદ ને જ્ઞાન સ્વભાવ એક રૂપ રહે એ સ્વદ્રવ અને તેની દ્રષ્ટિ કરતા કન્યક દર્શન અને શાંતિ અને ધર્મ ની દશા થાય. પણ તે અભેદ વસ્તુમાં ગુણનો ભેદ અને અવસ્થા છે એનો ભેદ અંદર લક્ષમાં લેવો એ પણ અહીંયા પદ્રવ કહેવામાં આવે છે. એને પર્યાય બુદ્ધિ કહેવામાં આવે છે. જેની પેલા ધ્યાન એ અખંડ અભેદ ચૈતન એક રૂપ વસ્તુ એવી સ્વદ્રવની અપેક્ષા એ ગુણ ભેદ અને વર્તમાન અવસ્થાના ભેદો એના ઉપર લક્ષ્ય રહેવું એને અહીંયા પર્યાય બુદ્ધિ ભેદ બુદ્ધિ અંશ બુદ્ધિ કહેવામાં આવે. ભગવાન આત્મા પૂર્ણાનંદ નો સચિદાનંદ પ્રભુ એક પોતાનો સ્વભાવ એક રૂપ એમાં અનેકતાના ગુણ ભેદનો પણ જે એમાં નાસ્તી છે એને પદ્રવ કરીને તેમાં નથી એમ કહ્યું છે. અને એ ભેદ ની નાસ્તિક માન્યા વિના એક રૂપ અભેદ ની અસ્થિ ની એને પ્રતીતિ ન થાય. અને અભેદ ની પ્રતીતિ વિના એને સંજ્ઞક દર્શન ને ધર્મ ની દશા અજ્ઞાન ને દુઃખ ને ટાળવાની દશા અભેદ ને આશરે દ્રષ્ટિ થાય એ વિના બીજી કોઈ દશા છે એને માણસ ને પડે ને કેટલાક નિયમ લાગે કે આથી આવો શું કરે આ બધું રહેવાનો નાશ થઈ જાય છે એમ થાય કેટલા દયા થાય છે. અરે હવે 80 વર્ષથી આ બધું કદાચ ખોલી ગયો ને અમે માનીએ છીએ માનો ભગવાન શું બાપુ કરે સાહેબ અહિંસા સંયમ તપ કરીએ છીએ દયા વિકલ્પો દયા ભાઈ ભગવાન પરની દયાનો ભાવ તો પ્રભુ એ તો વિકલ્પ છે ભાઈ તને ખબર નથી. આ ઇન્દ્રિયને દમો ને ઇન્દ્રિયનો વિષય નથી એવો એવો પણ એક વિકલ્પ પર તરફના લખવાઓ બાપુ એને સંયમ ન કહેવાય. અને અપવાસ કરવા એકાદ બે ચાર દો પછી પચા એને અપવાસ માને તપ માને ભગવાન એ તપ ન કહેવાય. આ શું ભારિત નથી. અહીં તો ભગવાન આત્મા મહા અનંત શાંતિ ને આનંદ નો ધામ એક રૂપ છે. એના ગુણભેદ નો વિચાર ને ભેદ પણ જેમાં નથી અને ભેદ ઉપર લક્ષ રહે તો પર્યાય બુદ્ધિ મિથ્યા બુદ્ધિ અજ્ઞાન બુદ્ધિ છે. ધીમે ધીમે સમજાય છે. સમજાય એવું વાત નથી. વાત તો એને અનંત કાળમાં લક્ષમાં લીધી નથી. અભિમાન કર્યા છે કે ધર્મ કરીએ છીએ ધર્મ થાય છે પણ ધર્મની જે વિધિ અને રીત છે એની એને ખ્યાલમાં ખબરું નથી. સમજાય છે. કાંઈ કેટલાક આમ ધ્યાનમાં આવતી રહ્યા પણ શેના ધ્યાન નથી ચીજ શું છે એ ખબર વિના સમજાય છે. કાંઈ કે છે કે ભગવાન આત્મા સ્વદ્રવ તો એને કહીએ સ્વવસ્તુ તો એને કહીએ કે જે અભેદ રૂપ એક રૂપ વસ્તુ તેને સ્વદ્રવ કહીએ અને એના ગુણભેદ નો વિચાર ને ગુણભેદ પાડવા લખવા એને પરદળ કહીએ. એ પરદ્રેલ ના ભેદ ની અભેદ માં નાસ્તી છે. સમજાય છે? એવી અંતર માં ભેદ ની દ્રષ્ટિ છોડીને અખંડાનંદ ભગવાન એક રૂપ આત્મા દેહ રાજ થી ભિન્ન અહીંયા આત્મા રહેલો પૂરતી અહીં આમ સર્વવ્યાપક તરીકે નથી. એ પોતાના આનંદ ગુણ માં વ્યાપેલો એક રૂપ તત્વ જે છે એવી અભેદ દ્રષ્ટિ કરતા ભેદ ની ભેદ નું લક્ષ રહેતું નથી. તેથી તે ભેદ નો ભાવ તેને પરદ્રવ ગણીને તેમાં નથી એમ કહેવામાં આવ્યો છે. વિનયથી સમજવા જેવી વાત છે બાપુ. આ તો આત્માની ભગવાન આત્માની વાત છે ભાઈ. એને પોતાના સ્વભાવની એક રૂપ દિશા કેવી હોય શું હોય એ હું એને જાણ્યું નથી. સમજાય છે? પ્રભુ નિજ ઘરનો આવી આવે છે ને ભજન ત્યાં ગાતા સાપણ છે રમિયા માં છે ને પ્રભુ નિજ ઘર આવી ઘર ભમત અનેક નામ ધરાયે નિજ ઘર તો બહુ નહી. ભગવાન આત્માનું નિજ ઘર અનંત શાંત ને આનંદ ના ભાવથી ભરેલું એક તત્વ એવા નિજ ઘરમાં એને દ્રષ્ટિ કોઈ એ રીત શું છે એનો ખ્યાલ પણ ખબર માં લીધો નથી. એ છે કે એવા ભગવાન આત્મા એક રૂપ સ્વભાવ એની અપેક્ષા એ ભેદ ને અહીં સુધી આવ્યું શું કાલા પણ છે ને પરદ્રવ્ય એટલે સ્વિકલ્પ ભેદ કલ્પના કાં તો ખૂબ આવ્યો તો કોણ કરવા બાપુ એની પાર આવે ને એવી ચીજ છે ભાઈ એની એને ખબર નથી. લોકો એ કંઈક મનાવ્યું છે કંઈક રીતે માન્યું છે ને વસ્તુ કંઈક રીતે છે એક વાત થઈ પરદ્રવ્યની. હવે પરક્ષેત્ર ભગવાન આત્મા એનું સ્વક્ષેત્ર એ તો વસ્તુ કોતોઈ એનું ક્ષેત્ર જેના ગુણ રહેલો સ્વભાવ જેની ભૂમિ કોતોઈ સ્વકાળ ત્રિકાળ કહોતો ઈ અને સ્વભાવ ભાવ કહોતો ઈ એના કોઈ ચાર ભેદ થી સમજાયા છે એમાં કઈ ચાર ભેદ છે? સ્વદળ થી જુઓ તો એ છે, સ્વક્ષેત્ર ની ભૂમિ થી જુઓ તો પણ એ છે, સ્વકાળ ની ટિકાળ અસ્થા થી જુઓ અસ્તિત્વ થી તો પણ એ છે, અને એના ટિકાળી શક્તિ નો પિલ ભાવ થી જુઓ તો તે ભાવ રૂપ જ એ વસ્તુ એક રૂપ છે. એ છે આ તો અધ્યાત્મની વાતો અંતરના મંત્રની વાતો છે ભગવાન. આ વાતને સમજવા માટે જાણીએ એની પાત્રતા અને યોગ્યતા જોઈએ. એ છે પરક્ષેત્ર. હવે ભગવાન આત્મા સ્વક્ષેત્ર છે એનું ભૂમિ અનંત જ્ઞાન આનંદ આદિની જેની ભૂમિથી સ્વક્ષેત્ર પોતાનું છે સ્થાન. એ સ્વક્ષેત્રના અભેદમાં દ્રષ્ટિ આપતા વાસ્તવિક દ્રષ્ટિ પ્રગટ થાય. પણ એ સ્વક્ષેત્ર જે અસંખ પ્રદેશી પ્રદેશો અંશ જે ભેદ છે કે આ આ આ આ આ એમ ભેદ પાડીને એના સ્વક્ષેત્રના ભેદ પાડવા તેને અહીંયા પરક્ષેત્ર કહેવામાં આવે. એક રૂપ સ્વક્ષેત્ર ની ભૂમિ ભગવાન આત્માની એક પ્રદેશ સમજીને ભાઈ વસ્તુ નો પ્રદેશ એમ સમજી દો. પ્રદી શું એમ નતો લીધા, પ્રદી પ્રદેહ એમ લીધું હતું, સ્વક્ષિત રીતે આધારનાથ વસ્તુનો પ્રદેશ એમ લીધો છે. આ વસ્તુ એક રૂપ જે પ્રદેશ છે, વસ્તુ ક્ષેત્ર એની ભૂમિ, એને સ્વક્ષેત્ર કહીએ. અને તે ક્ષેત્રના ભેદ પાડવા ગુણ આય રહ્યો છે, પર્યાય આય રહી છે, વસ્તુ આમ છે, એવા ક્ષેત્રના ભેદ પાડવા તેને પરક્ષેત્ર કહે છે. શરીર વાણી મનનું ક્ષેત્ર તો જુદું છે, પણ એકરૂપ ક્ષેત્રના ભેદમય પાડવો તેને પરક્ષેત્ર કહી, તેને સ્વક્ષેત્રમાં એવા પરક્ષેત્રની નાતિ કહી અને સ્વક્ષેત્રની દ્રષ્ટિ કરવી એમ યા કહેવામાં આવે છે. એ વિના વસ્તુનું સ્વરૂપ થતું નથી, એ વિના વસ્તુની સ્થિતિ ઉભી થતી નથી. સમજાય છે? કાંઈ પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ, વસ્તુ ભૂમિ આખી એ નિર્વિકલ વસ્તુ માત્ર રૂપે કયો હતો, એનો સ્વભૂમિ, સ્વભૂમિ ક્ષેત્ર, ક્ષેત્ર ભાસ સ્થાન, એકરૂપ સ્થાન જે કહ્યું હતું, તે પ્રદેશ સ્વિકલ ભેદ કલ્પનાથી તેને ભેદ કરવો કે આ આય છે, આ આય છે, આ આય છે, આ પ્રદેશો અંશના એક રૂપમાં ભેદ પાડવા, એ પરપ્રદેશ બુદ્ધિગોચ રૂપે કરાય છે. જ્ઞાનના ખ્યાલમાં ભેદ ક્ષેત્રનો લેવો, એ પરક્ષેત્ર તેમાં કહેવામાં આવે. અને હું ઘણું ભાઈ લાલચંદભાઈ તો ભાઈ ગયું છે, આવું અહીં આવે સમજાય ને, પછી એ પ્રમાણે અહીં આવે કે નહીં ભગવાન આત્મા એનો જે સ્વભૂમિ આખી એક એને સ્વક્ષેત્ર કહીએ, એ ભૂમિમાં ભેદ પાડવા લક્ષમાં આ છે, આ છે, આ છે, આ ભાગ આય છે, આ ભાગ આય છે, એવો ભેદ પાડવો, એવો ભેદને પરક્ષેત્ર ગઈ અને અભેદ સ્વક્ષેત્રમાં તેની નાસ્તી છે. માટે અભેદ સ્વક્ષેત્ર ઉપર દ્રષ્ટિ આપતા વાસ્તવિક તત્વનું ભાન અને અનુભવ થાય. હવે આ પુણ્યને પાપની ક્રિયા તો બાપુ ક્યાંય રહી, ભગવાન તમે ચેતરાઈ જાય ભાઈ, એને ખબર નથી. અરળ અમારી દયા, અમારા દાન, ભક્તિ, પૂજા એને કોઈ શુભ ભાવ કહે છે અને રાગ કહે છે એને બંધન કહે. ભગવાન ભાઈ એમ છે તારે હો, એમ તારે સગુણ શું થાય? અરે અનાદિનું અજાણ્યું તત્વ એના ખ્યાલમાં મૂકાવું છું, તેથી એને સાચી વાત ખોટી લાગે છે અને પોતાની ખોટી વાત એને અનાદિથી કહે છે. ભાઈ એ છે કે સ્વક્ષેત્ર ભગવાન આત્માની ભૂમિ આમ એક રૂપ છે, વસ્તુ ક્ષેત્ર તરીકે એના ભાગ પાડવા કે આ છે, આ છે, ને આ છે, એવા ક્ષેત્રના ભાગ પાડવા લખમાં એને પરક્ષેત્ર ગણી, પરક્ષેત્રનો ભાવ ગણી, સ્વક્ષેત્રમાં તેને નથી, આ અસ્તિનાસ્તિનું સ્વરૂપ એના લક્ષમાં આવે ત્યારે તેને અંતર સંજ્ઞક દર્શનના સાચા તત્વની સાચી પ્રતીતિ નિર્વિકલ્પ અનુભવ થાય. સમજાનું કઈ બે બોલ કયા થોડું થોડું લઈ જઈ વખત થોડો છે ને તમારે કાલ ને કાલ સ્વરકાળ એટલે હવે પરકાળ નિરે ચાલે છે. સ્વકાળ એટલે ભગવાન પૂરણ સ્વરૂપ અનંત ગુણનો પિંડ પ્રભુ, એ જ એનો સ્વકાળ. વસ્તુ ભગવાન પૂર્ણાનંદ અનંત શાંતિ ને રસ ને અનંત શક્તિનું સત્વ એકરૂપ, એ જ એનો સ્વકાળ છે. એવા સ્વકાળની અપેક્ષાએ વરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા, દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા અવસ્થા એટલે પર્યાય નથી લેવી, વિકાર અવસ્થ નિશ્ચય થયેલો નિર્વિકલ્પ અવસ્થા. ભગવાન વરકાળ એટલે સ્વકાળના વસ્તુની ત્રિકાળતાના સ્વકાળની અપેક્ષા એ પરકાળ એટલે દ્રવ્યની મૂળ નિર્વિકલ્પ અવસ્થા છે. સ્વકાળ વસ્તુની મૂળ અભેદ અવસ્થા અર્થ ત્રિકાળ રહેવું એક રૂપ તેને સ્વકાળ કહેવામાં આવે છે. તે અર્થાંતર ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે. એ ભક્તિકાળી ભગવાન આત્મા એને વર્તમાન અવસ્થાના અંશથી ત્રિકાળીમાંથી ભેદ પાડીને એક સમયની અવસ્થાના ભાગ ઉપર લખવું એને પરકાળ કહેવામાં આવે છે. નીત ઉપર લખ જાય તો વાત નહીં, આ દયાદાન વ્રત ભક્તિના વિકલ્પો ઉઠે એની દશામાં એ પણ એનો સ્વકાળનો પર્યાય નહીં. પણ એની દશામાં નિર્મળ અંશો જે ત્રિકાળી વસ્તુ ભગવાન ત્રિકાળ ત્રિકાળ સ્વકાળ ત્રિકાળ સ્વકાળ ત્રિકાળ નિર્વિકલ્પ અવસ્થા અવસ્થા અવસ્થ ત્રિકાળ એક રૂપ રહેવું તેનું નામ દ્રવ સ્વકાળ. તેજ અવસ્થાંતર ભેદરૂપ તેજ વસ્તુને વર્તમાન અવસ્થાના ભેદવાળી લક્ષમાં લેવી અવસ્થા હો નિર્મળ હો શુદ્ધાદિ ગમે તે હો એક સમયની દશાને લક્ષમાં ભેદથી ત્રિકાળમાંથી ભેદીને લક્ષમાં લેવી એ અવસ્થા એક સમયની તેને પરકાળ કહેવામાં આવે છે. અરે ભગવાન એ વાત સાંભળવા પણ મુશ્કેલ પડી છે એવી વાત કરું તારા ઘરની વાતો ઉપરથી તો બધું ઘણું સાંભળ્યું ને વાંચ્યું એને શાસ્ત્ર ભણી જોયું ભણી ભણીને પોતા કાઢ્યા સાંભળવાનું સમજો સમજાવું કઈ છે. ભગવાન નો સ્વકાળ પોતાનું સ્વકાળ પણ એટલે કાયમનું એક રૂપ પણ વસ્તુનું તેને સ્વકાળ થઈને અને એક સમયની અવસ્થા ત્રિકાળમાંથી ભેદ પાડવો એક સમયની દશાનો એને પરકાળ કહીએ એ સ્વકાળની દ્રષ્ટિની અપેક્ષા એ પરકાળ તેમાં નથી. સમજાય છે કઈ આજે વાત થાય છે. આવું કેમ જીવન હોય છે એ બાપુ પ્રભુ એવો છે એ ભાઈ તને ખબર નથી. સમજાય છે કાંઈ કે છે કે જે ત્રિકાળી સ્વવસ્તુ એને કાળ જયારે એકરૂપ ત્રિકાળ કહેવામાં આવે ત્યારે તેજ અવસ્થાંતર ભેદરૂપ તેજ વસ્તુની વર્તમાન દશાના અંશરૂપી ભેદ અવસ્થાનો તેને પરકાળ કહ્યો અને ત્રિકાળી એકરૂપ સ્વભાવના સ્વકાળમાં એ પરકાળની નાસ્તી છે. સમજાય છે કાંઈ એટલે એ ત્રિકાળી વસ્તુ ભગવાન એકરૂપ સ્વકાળ આમ આખો છે એના એક અંશ ઉપર દ્રષ્ટિ થતા ભેદ પડી જાય છે એક અંશમાં તેથી વરકાળ ઉપર લખ જતા એને વિકલ્પ નામ રાગ ઉઠે છે અને રાગ ઉઠતા તેના લાભ માને તો તે નિખ્યાત ભાવ સેવે છે. આવો ધર્મની વાતો જોઈ નીકળે અહિંસા ભાવી પ્રેમ કરવો દમ કરવો સ્વચ્છા કરવી હવે સમજાય આટલું એ ચીજ બીજી છે ભાઈ એ તારા ઘરમાં શું છે, ઘરમાં શું નથી, પર વસ્તુ તો નથી, પણ એકનું ભગવાન આત્મા હોવા વાળું અસ્થિ તત્વ જે છે એની એક સમયની અવસ્થા પણ એનામાં નથી એમ કે છે. ત્યારે તે સ્વપણે અસ્થિન પરકાળપણે નાસ્તી એમ એનું અનેકાંત સ્વરૂપ પણ ત્યારે સ્થિત અને સાબિત થાય. સમજાણું કઈ ત્રીજો બોલ છે, થોડો થોડો થોડું ફેરવું લખું ઘણું ફેરીને જાણ બનાવે. હવે ચોથો બોલ પ્રભાવ એને કહીએ. ભગવાન આત્મા જયારે આનંદ ને જ્ઞાન આદિ સ્વભાવ સ્વરૂપ એકરૂપ સ્વભાવ છે, એકરૂપ સ્વભાવ છે, અભેદ સ્વભાવ છે, એ પ્રભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાય રૂપ અનેક અંશ દ્વારા ભેદ કલ્પના તેને પ્રભાવ કહેવાય છે. એટલે દ્રવ્યની સહજ શક્તિ વસ્તુનો સહજ સ્વભાવ કાયમી એકરૂપ આનંદ જ્ઞાન આવી તેના ભેદરૂપ દેખા એવા ગુણને ભેદરૂપે લક્ષમાં લેવો, સ્વીકારી એકરૂપ ભાવને ભાવવાનને એના ગુણના ભેદના ગુણના ભેદના અંશ ઉપર લક્ષ રાખવું એને પ્રભાવ કહેવાય. ગુણ પાપ તો પ્રભાવ છે. આવી વાત છે સપનાની, આ સપ એટલે હાથું સમજાણું કઈ સપના ગામ જો યાર સપના અહીં ઉતરી નાખી તો આપણે. હા ભગવાન તારી પરથી ઉદાસીન દશા એવી છે કે છે વસ્તુ ભગવાન આત્મા હોવાપણાના ભાવ સ્વભાવ વાળું પદાર્થ એ પર વસ્તુની થી તો તેમાં અભાવ છે, પર ભાવથી તેમાં અભાવ છે. રંગ ગંધ રસ પરસ કે બીજા આત્માઓના ભાવથી આનો એનો અભાવ છે, પણ પુણ્ય પાપના વિકલ્પો ઉઠે એવા વિભાવ વિકાર એનો પણ એક સમયની અવસ્થામાં અભાવ અને સ્વીકારમાં પ્રભાવ છે. પણ એક સમયની અવસ્થા જે અનંત ગુણ જે વસ્તુ શક્તિ છે એનો ગુણનો ભેદરૂપી જે દશા, ભાવના ભેદરૂપી જે દશા, એને પણ પ્રભાવ કહીને એકરૂપ સ્વભાવ ભાવના ભાવમાં તે પ્રભાવની નાસ્તી છે. આવું તો કોઈ વાર એવો આવે હો, ઘણી વાર નો આવે. બીજો નંબર તો ખબર ને એમ તો કેમ દુકાન ફોન કરીશું કેમ કેશુભાઈ જો કેશુભાઈ કહેતા કેશુભાઈ આ કાલ કે પ્રથમ તને પણ કું કે તું યાદમાં આવી કૃષ્ણભાઈ. હા ભગવાન તારા ઘરની વાતું આવી છે હો નાથ, પણ એને એને સાંભળવા મળે નહી, અને સાંભળવા મળે તો ઊંધું મળે ને એને આવું મળે ત્યારે એમ લગ્ન કે નહીં. અરે ભગવાન શું કરે છે હે, હમણાં નહી તો કેદી હમણાં આવશે. નાની ઉંમરમાં એક દીકરાઓ ને ભણવા જતા પછી એક દુકાનો પણ લખ્યું કે વાણી આજ ને બાર ઉત્કાર, વાણી આ જમીન બાર ઉકાર બાર ઉકાર અકાર કોણ લીધું છે, વાણી આ જમીન બાર ઉકાર એ બારોટ ની કાર્ડ આવે નહીં ને બાર ખોઈ દી એમ હમણાં નહીં હમણાં નહીં એની હમણાં કોઈ દી આવે નહીં કોનું કામ તેનું થાય. અરે ભગવાન હા અહીં તો ભગવાન એમ કે છે, અરે ભાઈ તારી સંયોગ ઉપર દ્રષ્ટિ રહે એ તો નિષ્ઠા દ્રષ્ટિ છે, તારી પુનકાતના વિકલ્પ ઉપર દ્રષ્ટિ રહે એ પણ નિષ્ઠા દ્રષ્ટિ છે, પણ તારા અનંત સ્વભાવ રૂપ ભાવના ભેદરૂપ દ્રષ્ટિ રહે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાય બુદ્ધિ છે. હા એમ કે છે ભાઈ, સમજાય છે કઈ એ છે કે પરભાવ કોને કહીએ, પર ભાવ કોને કહીએ, પર ભાવ કોને કહીએ, મારી વાત આત્મા સિવાય બીજા આત્માઓના બીજા રક્ષણોના ભાવ એની ગુણ શક્તિ, એનો તો આત્મામાં અભાવ છે, પણ આત્મામાં પુનને પાપના વિકલ્પો ઉઠે પ્રભુ એ વિચાર ભાવ પણ એની પર્યાયમાં ખરેખર એની પર્યાયનો એ ભાવ નથી, અવસ્થાનો એ ભાવ નથી, તો વિકૃત ઉભું નવું ઉભું થાય, આંગળીમાં જેમ છઠ્ઠી આંગળી નવી ઉભી થાય છે ને કાપી નાખવા માટે છે, રાખવા માટે નથી, એમ શુભ ને અશુભની વૃત્તિઓ ઉઠે એ તો એની વર્તમાન નિર્મળ દશામાં એમાં નથી. અહીં તો કે છે કે ભગવાન આત્મા અનંત સ્વભાવ ભાવ વાળું, એનો વર્તમાન ભાવનો એક અંશ જે ભેદરૂપ પડે, વર્તમાન અંશ એનો ભેદરૂપ ભાવ ત્રિકાળી ભાવનો ભેદરૂપ ભાવ લક્ષમાં આવે એને અહીંયા પર ભાવ કહે છે, કેમ કે એના ઉપર દ્રષ્ટિ આપતા વાસ્તવિક એકરૂપ ભાવરૂપ પરમાત્મા પોતે એમ એને દ્રષ્ટિ સાચી થતી. સમજાણું કઈ ન સમજાય એમ ન હોય પ્રભુ, આત્માઓ ભગવાન છે અને કરુણાનંદ છો, દેહને ન જોવું, દેહને ન જોવું માટી છો પ્રભુ, આ તો જળ છે એ સારા હોવાપરામાં નથી, કર્મ જળ છે ભગવાન, તારા હોવાપરામાં એ કર્મ નથી. કેટલાક રાજુ પડે, અરે કર્મ હેરાન કર્યા, અરે હાંભળ ને બાપા, કર્મ હેરાન ક્યાં કરે, કર્મ છે નહીં તારામાં, હેરાન શું કરે તમે, હું તારે લઈને હેરાન થઈ ગયો, વસ્તુ એકરૂપ ભેદ છે તેને ન માનતા ભેદ રૂપે પૂરતી માની છે એની માનતાના કારણે વિદ્યાર્થી રખડી રહ્યો. સમજાણું કઈ એ છે, પરભાવ એટલે દ્રવ એટલે વસ્તુ, ભગવાન આત્મા એની સદગુણ શક્તિ ભાવ કાયમી, સાકર છે એ વસ્તુ કહેવાય, તો ગૌ પણ સત્યદાય તેની શક્તિ ગુણ ભાવ કહેવાય, એમ આત્મા વસ્તુ કહેવાય, એમાં જ્ઞાન દર્શન આનંદ આદિ શક્તિઓ તેને શક્તિ એટલે ગુણ કહેવાય, એ ગુણને શક્તિ કહેવાય, એ શક્તિનો પર્યાય એટલે ભેદરૂપ અનેક અંશરૂપની કલ્પના ગુણમાં કરવી એને ભેદ કરતા અને તેને પરભાવ કહેવાય છે, એ પરભાવ જ્ઞાન એકરૂપ સ્વભાવમાં તે પરભાવની નાસ્તી છે, સ્વભાવ એકરૂપે અસ્થિ છે અને એક ભાવના ભેદરૂપે તેમાં નાસ્તી છે, એનું નામ અનેકાંત વસ્તુનું વાસ્તુસ્વરૂપ છે. સમજાણું કઈ છે, રાજા દીવ વેચવાનું છે, આપડે કોલ બેઠે કે છે ને ઝીણા રૂમભાઈ ને અમે આવે છે ને, હું ઝીણું સા પુસ્તક પસંદ છે, આ ઝીણો આજે કરાવ્યો, ઝીણો એટલે ભગવાન સારા કર્મ હોય એમ, ઝીણો એટલે અને જાડો એટલે રાગ ને કુલ ને પરની વાત હોય બધી જાડી વાતો, એ આત્માની વાત. આમ તો ઋષિઓમાં લક્ષતા જે રાગભાવ થાય એ દુઃખભાવ છે, પ્રભાવ છે, આત્મામાં એનો અભાવ છે. સમજાય છે? કઈ વિષયો જે આત્માથી પર વસ્તુ એમાં લક્ષ જતા ભોગની વાસના ઉત્પન્ન જે વિકલ્પ થાય એ ભગવાન આત્માના આનંદ થી પર ભાવ પર દુઃખ રૂપ ભાવ છે. એ ભાવનો એમાં અભાવ છે. એ તો ઠીક, પણ ભગવાન આત્મા આનંદ અતિન્દ્રિય રસગંધ છે, એવા આનંદનો વર્તમાન અંશનો ભેદ પાડવો ત્રિકાળી આનંદમાંથી, એવા અંશને શક્તિના ભેદરૂપ ગણીને તેને સ્વભાવથી પરભાવ છે એમ ગણવામાં આવ્યું છે. વ્યાજલાજી સમજાય છે? નહીં, આ બધું આ તો ફકીરો ને સમજાય હું જાય બુદ્ધિવાળા ને સમજાય ને ત્યાં કઈ બધાને સમજાય ને બુદ્ધિવાળા હું ત્યાં બધા બુદ્ધિવાળા હાથમાં છે. અરે એના ઘરની વાતો એને ન સમજાય થવું એમ કેમ થાય? ન સમજાય તો એને લાજ આપી છે. હા સમજાય છે? કઈ કે છે એને પ્રભાવ કહેવાય છે પાછા જેવો. આ શરીર વાણી મન કર્મ જળ એનાથી ભાવ નામ ગુણો નામ શક્તિ એ તો આત્માની અપેક્ષા પ્રભાવ છે જ, અને એમાં આત્મામાં એની નાસ્તી છે. પણ આત્મામાં ગુણપાકના વિકલ્પો શુભ શુભ વિકાર ભાવ થાય તે પરભાવ છે, થોડો પરભાવ છે, એ પણ વસ્તુના મૂળ સ્વભાવમાં તેની નાસ્તી છે. હવે સૂક્ષ્મ પ્રભાવ, એક પ્રભાવ પર, એક ગુણપાકના સ્થુલ પ્રભાવ, એક અનંત ગુણનો એકરૂપ ભગવાન ભાવ, એની એ શક્તિઓનો ભેદ પાડીને એક સમયની અવસ્થાને લક્ષમાં લેવી તે ત્રિકાળી સ્વભાવ અપેક્ષાએ તે પર્યાય બુદ્ધિ તેને પરભાવ બુદ્ધિ કહેવામાં આવે. એવા પરભાવનો પણ સ્વભાવની એકતામાં અભાવ છે. સમજાણું કઈ? આ તો ભાઈ વાત હું ભાઈ આવું ધર્મનું રૂપ છે. આના બધા બાલ ગોપા આવી રીતે શી રીતે સમજી શકે? પણ જેમ હોય એમ કે હોય કે બીજી રીતે હોય, બાલ ગોપાલ ક્યાં છે? તો બધા ભગવાન બિરાજે છે અંદર, ચૈતન્ય પરમાત્મા છે, નારાયણ પરમાત્મા. જો એ બ્રાહ્મણ બોલે છે નવા છે ને બોલે છે બહુ ઘરમાં રમભાઈ ને અમે અમે સવારમાં નીકળી કે નારાયણ પરમાત્મા બોલે. નારાયણ પરમાત્મા આ છે, સમજાણું કઈ? નર નો નારાયણ થાય ને પોતે પરમાત્મા થાય એની શક્તિ પૂરણ પૂરણ થવું છે. આ તો કે છે ભગવાન આત્માનો પૂર્ણ સ્વભાવ જે છે એકરૂપ પૂર્ણ સ્વભાવ, એને સ્વપણે છે સ્વભાવ પણ છે એમ કહેવાય છે. અને એ ભાવમાં અંશ ભેદ ગુણની શક્તિના લક્ષમાં લેવા છે ભાઈ એ ખરા હો નથી એમ નહીં, પણ એને લક્ષમાં લેતા વિકલ્પ ઉઠે છે. ત્રિકાળી અભેદ સ્વભાવની દ્રષ્ટિ તેમાં થતી નથી, તેથી તે પર સ્વભાવ ભાવની ત્રિકાળી એકતાના અંશ ઉપર દ્રષ્ટિ પડવી, તે અંશોને પર ભાવ કહીને ત્રિકાળ સ્વભાવમાં તેની નાસ્તી છે, તેથી તેને ભેદ ઉપર દ્રષ્ટિ ન રાખતા અભેદ ત્રિકાળ ભાવ પર દ્રષ્ટિ આપતા એ ભેદનો એમાં અભાવ છે. ત્યારે અભેદ દ્રષ્ટિ થતા તેને શાંતિ અને આત્માનો સાક્ષાત્કાર અને સંયમ દર્શન તેને તે કાળે થાય. આ મહારાજને આ રીત છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ સમજાણું કઈ? વિચાર થઈ ગયા. પશુ નસતી હવે આવ્યો ને શબ્દ, પશુ એટલે ઢોર જેવા શબ્દ વાપરે આચાર્ય કરુણાથી વાપરે તો. અરે પશુ જેવા, અરે ચૂરમાને ખડને ભેગા થાય એ ખરને સૂરમાં જુદા ન પાડે. આ હાથીને આપે છે ને પાંચ મણ ઘાસ ને બે મણ, બે મણ નો આપે કદાચ ચૌદ મણ સૂરનું રાજા ને આપતા કરે. ખરના પરસા મોટા લાંબા હોય એમાં સૂરમા ને નીકળી ખર ખાય તું સૂરમા ની એને ખબર. એમ કે છે એ પશુ જેવા પશુ નથી. એટલે એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ એટલે એક જ પડભાવને માનનાર, એક જ પડકાવને માનનાર, એક જ પરદ્રગને માનનાર, એક જ પરક્ષેત્રને માનનાર એવો એકાંતવાદી. પરક્ષેત્રે કીધા બોલા ચાર બોલી પરદ્રગની અપેક્ષા એ ભેદ પાડવો એ પરદ્રગ એને એકાંત માનનારો. સ્વક્ષેત્ર ની અપેક્ષા એ ભીડ પાડવા તેને પરક્ષેત્ર ને એકાંત પણ આમ આ સ્વયં માનનારો. વિકારી વસ્તુ છે એમાં ભીડ એક પ્રકારની અવસ્થા પડે તેટલા અવસ્થાને માનનારો. વિકારી ભાવમાં ભીડ નો ઔષધી ગુણની શક્તિ નો પડે છે તેટલામાં લક્ષ રાખીને તેને માનનારો એકાંતવાદી. એકાંત એટલે એક અંત એટલે એક બાજુના ધર્મની અપેક્ષા લાવો. વિકારી વસ્તુ કોણ છે તેની અપેક્ષા છોડનારો. સમજાણું કઈ સમજ્યા સમજાય છે ના આમાં સમજાય છે. આંબલી નું બામલું એ ખાય છે નહીં ખાય છે આંબલી હોય માનવ સમજાણું આમાં ભારે વાત પશુ નશુતિ. એકાંતવાદી એક અંત, એક અંત એટલે પરભાવ ભેદ વર્તમાન સ્વકાળ અંશ ક્ષેત્રનો ભેદ અને અખંડ અભેદમાં ભેદ કલ્પનાનો રૂપ વાપર દે એટલા ઉપર લખનાર રાખનારો એકાંતવાદી થી મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાય માનનારો થયો ને ભેદ નો માનનારો પર્યાય ને માનનારો પર્યાય બુદ્ધિ ચારે પર્યાય બુદ્ધિ છે. બીજી રીતે વાત કરી છે. અરે સંતોના અંતરના હૃદયો કી રીતે ખીલીને જગતને કયા છે સમજાય છે કાંઈ ભાઈ. આમાં તારા ઘરની વાત છે હો. મોંઘી પડે મોંઘી પડે ન પણ છે તો તારા ઘરની ભાઈ. અને આ જાણે અહીંયા આ તારા જન્મના મરણના આ તારા દુઃખના પૂરું નહીં કરો હો. સમજાય છે કાંઈ. ક્યારેક જન્મ મરણ નથી વસ્તુમાં નથી. સંયોગના લક્ષ્ય વિકાર કરીને ભ્રમણા કરે છે અને જન્મ મરણમાં રખડે ચોરા છે અવતારમાં. સમજાવું કાંઈ. પણ આવા પર્યાય બુદ્ધિના ભાવમાં અટકેલો મિથ્યા દ્રષ્ટિ ચાર ગતિમાં રખડે છે એમ કે છે. પરને પોતાનું માનનારો તો રખડે છે પણ પોતાના ચાર સ્વદ્રગ ક્ષેત્રકાળ ભાવની એકતાના અભેદમાં આવા ભેદ પાડે તેટલાને માનનારો પણ એકાંત મિથ્યા દ્રષ્ટિ એકાંતિ કહેવામાં આવે. ભગવાન એના ઘર મોટા છે આટલા કદમાં રહેલો ને આવો રાગમાવો દેખાય એ કઈ ગીત વસ્તુ ને વસ્તુ તો મહાપ્રભુ છે. કદ ભલે નાનું શરીર પ્રમાણે પણ સ્વભાવ તો જેનો અમાપ છે. એ જ્ઞાનની વર્તમાન અવસ્થાનો વિકાસનો નાનો અંશ એમાં પણ એને આ અનાદિ ક્ષણો એવો ખ્યાલ નથી આવતો. અનંતકાળ રહી છે એમ ખ્યાલ નથી આવતો. તો એક સમયના અંશ નાના અંશમાં પણ જ્યાં ત્રિકાળી ખ્યાલમાં આવે છે તેનો એક અંશ પણ આખો આત્મા નથી. એવા અંશને ભેદ ન પાડતા આખો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ભેદ જેના એવા અંશ તો અનંત પડ્યા. જે છે અરે પશુ નશતી એક પક્ષ ને ભેદ ને ભાવનારો અભેદ માં ભેદ નથી એને નહીં જોનારો મિત્રાદશીજી જીવ સ્વરૂપ ને કાઢી શકતો નથી પોતાના સ્વરૂપ નું સાધન ધર્મ નું કરી શકતો નથી આ તો અધ્યાત્મ ના શબ્દો છે એ કઈ કરતા નથી કે થોડા શબ્દોમાં એકદમ સમજાઈ જાય થોડા શબ્દમાં ગંભીરતા પરીક્ષામાં સમજાય છે એકદમ કહેતો તમે સમયસર બહુ વ્યાખ્યા બહુ વખત પદ્ધતિમાં વાંચી દો બહુ વાત છે એને એની ચોપડી ગુજરાતી શબ્દમાં લખવામાં આવી હોય નીકળ્યો વાંચે ખરો એમ કરીને બે ને શબ્દ ને મેળે સંધિ કરી ને શકે પણ વાંચતા મને આવડ્યો છું બાપા એ વાંચમાં કસમ છે ભગવાન એ તત્વની વાંચણી અને તત્વનો ભેદ કોઈ અલૌકિક છે અનાદિ અજ્ઞાન સંસારનો અંત લાવવો અને સ્વભાવના ભાનથી સાદી જાતથી આનંદ શાહ પ્રગતિ એ આનંદ શાહ અનંતકાળ એમને રહે એના ઉપાય તો અલૌકિક હોય ભાઈ સમજાય છે કાંઈ પશુ નશતી ઢોર ની કહે છે જેને વિવેક કરતા નથી આવડતો એટલે પાપ ને ફરતો એમાં નથી પણ ભેદરૂપ દેખા અસ્થિપણે છે વિકારમાં નથી એવો વિવેક કરતા નથી આવડતો એને અહીંયા પશુ કહેવામાં આવે છે રાખ કરે છે માલ કરતો નથી ત્યાગી થયો ભૂમિ થયો હજારો રાણીને છોડી જંગલમાં વસતો હોય પણ વસ્તુ ભગવાન આ ભેદ અંશ છે ખરો પણ સ્વીકારમાં નથી એમ જેની દ્રષ્ટિ અભેદ ની કરતો નથી એને સંયમ દર્શન અને આત્માનો સાક્ષાત્કાર અનુભવને તમે શકો સમજાણું કાંઈ સમજાણું કાંઈ કીધું તો ને વિશ્રામ છે લાઈટ નો વિશ્રામ છે ભાવનો પણ એ વિશ્રામ છે ના એમ માનો અમે જયારે સમજી છીએ એમને આવડે છે બધું બાપા બફમમાં જતું ભાઈ હા હા એ સમજણના ઘર બાપુ ઘર જુદા છે નહીં લે તો ઉપદેશ અને લે પ્રથમ ઉપદેશ હવે તે કે ખબર માં એ જ્ઞાન અજન્મ છે યારી આત્મા એમ શબ્દ આવે છે મને જોઈ ગયા સબસે ન્યારા અજમ હૈ વો જ્ઞાની કા દે ઉપદેશ પ્રથમ લે ઉપદેશ સબસે ન્યારા અજમ હૈ વો જ્ઞાની કા દે ભગવાન આત્મા અનુસ્થાન ને ભાવ એ છે પરીત શૂન્ય સર્વ પ્રકારે તત્વજ્ઞાન થી શુદ્ધ શું કીધું જેની દ્રષ્ટિ વર્તમાન અંશમાં અસ્તિત્વમાં છે અંશ ભેદ પણ ક્ષેત્રનો વિચાર તો ભેદ છે કાળ ભેદ છે ભાવ ભેદ છે ખરું અસ્તિત્વ પણ તેને ઝુંગારો સર્વ પ્રકારે તત્વજ્ઞાન થી શુદ્ધ છે અને જોનારો તે કર્યો પણ એના અભેદ સ્વભાવના ચાર પ્રકારના જે પંત્ર પર ક્ષેત્ર પર કાળ ભાવ ભાવ કર્યા એને જોનારો પરિપનો અર્થ પ્રકાર થાય છે પરિઉત્તર છે ને સંસ્કૃત પરિ શૂન્ય સર્વ પ્રકારે શૂન્ય છે અને વસ્તુ ભગવાન આત્મા એકરૂપ અભેદની દ્રષ્ટિનો અભાવ છે, તેથી આને પર્યાય ઉપર દ્રષ્ટિ છે, તત્વ જ્ઞાનથી છંદ છે. સમજાવું કાંઈ પશુ નશ્યતિ પરિપ્રશૂન્ય, કેમ કા કારણે કે સ્વગ્રહનો લોક રહેનો હવે કારણ છે, કેમ નષ્ટ છે, કેમ તત્વજ્ઞાનથી ભ્રષ્ટ છે કે સ્વગ્રહ અનવલોકન એનો મૂળ ભેદ ઉપર લક્ષ, પર્યાય ભેદ ઉપર લક્ષ, કાળ ભેદ ઉપર લક્ષ, ભાવની શક્તિના અંશ ભેદ ઉપર લક્ષ. ઈથી સ્વગ્રહ જે અભેદ વસ્તુ છે એને અવલોકવાને સ્વગ્રહની વ્યાખ્યા થઈ, નિર્વિકલ્પ વસ્તુ માત્ર અભેદ નિર્વિકલ્પ ચીજ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એક રૂપ એને સ્વગ્રહ કીધું, જે માથે કહ્યું હતું માથે કહી દો સ્વગ્રહ એટલે નિર્વિકલ્પ માત્ર વસ્તુ છે, માથે કહ્યું એ આઈ સ્વગ્રહ્ય વસ્તુ પોતે નિર્વિકલ વસ્તુ, પણ બોલો ભેદ છે ન, ભેદ નથી એમ નહીં. હા કોઈ કે આ જ વસ્તુનો ભેદ નથી તો એ પણ નાસ્તિક છે. ભેદ ભેદના પ્રકારમાં છે, અભેદમાં નથી. એવી દ્રષ્ટિ કરાવવા અભેદમાં ભેદની નાસ્તિક હતી, પણ કંઈક હોય એની નાસ્તી હોય, ન હોય એની નાસ્તી હોય. સમજાવું કઈ સ્વદ્રવ્ય અનવલોકન એનો નિર્વિકલ્પ વસ્તુ માત્ર ભગવાન આત્મા વસ્તુથી એકરૂપ અભેદ, ક્ષેત્રથી એકરૂપ અભેદ, કાળથી ટીકાવ એકરૂપ અભેદ, બાળથી એકરૂપ અભેદ, એ ચારનો એકરૂપ અભેદ એવું જે સ્વદ્રવ એને અનવલોકન એનો છે ને, અનવલોકન એનો એને અવલોકતો નથી એટલે તેની પ્રતીત કરતો નથી. એમ આપી દો ભાષાંશ અવલોકન એનો પર્યાયના ભેદનું અસ્તિત્વ સ્વીકારે છે, ભેદ પણ ત્રિકાળી અભેદ ઉપર દ્રષ્ટિ નથી, તેથી ત્રિકાળી ભેદના અનવલોકન એનો એના જ્ઞાન વિના એના ત્રિકાળી અભેદ વસ્તુની પ્રતીતનો તેને અભાવ છે. જેવા સંન્યાસ દર્શનનો અભાવ છે સ્વગ્રહના અનવલોકનને કારણે એમ સૂચિત કરે છે. સમજાણું કઈ સારી વાતું ભાગી છે, આપણું જીરાની કિંમતો તો ઊંચી છે પણ જીરા હરાણે ચડે એની રજૂની કિંમતો લાખો હોય છે. સમજાય છે કઈ એમ ભગવાન આત્માનું ભાન થયું એની તો વાત શું કરવી, પણ એને સાંભળવામાં એનો હા પાડવી એ પણ એક હીરાની કહ્યું છે. આ માર્ગ આવો છે, બીજો માર્ગ હોઈ શકે નહીં. આખી દુનિયા કહેતી હોય ગમે તે રીતે, પણ માર્ગ તો આ એક જ છે. એના લક્ષમાં વાત આવી એ પણ હીરા ખણાને ચડેલાની રજૂ તો રજૂ રજૂ છે. પોતાનું સ્વરૂપ અંતર એક રૂપ ભેદની જેમાં નાસ્તી છે, ભેદ ભેદરૂપે હો પણ પરરૂપે હો, પણ પરરૂપે મારામાં એ નથી. એમ દશામાં અંશમાં વર્તમાન અવસ્થામાં અવસ્થા હો ન હોય તો કાર્યમાં અનુભવ તો અવસ્થામાં થાય છે. પણ એ અનુભવ નો સમય જે છે કાળ એ ત્રિકાળમાં નથી એમ કે જાય તો એ ત્રિકાળને અવલોકતો નથી તેને અનુભવ સાચો થતો. સમજાવું કઈ સ્વગ્રહ અવલોકન એનો એક અસ્થિતિ વાત છે, હવે ક્યાં ગઈ છે એની દ્રષ્ટિ? નિર્વિકલ વસ્તુ માત્ર ની પ્રતિથી કરતો નથી. એટલે સમજાય છે કાય કહો તો એ અંશ છો, આવો છો, મારું જ્ઞાન ઉઘડેલું કેટલો છો એમ વર્તમાન પ્રગટ અંશ ને સ્વીકારતો વાસ્તવિકતાવાળી જ્ઞાયક ભાવ ને એક રૂપે અભેદ છે તેને નહીં માનતો, નહીં જોતો, નહીં પ્રતીત કરતો, એમ નથી પ્રતીત કરતો. એ કારણથી પ્રતીત કરતો નથી. તે કારણથી સર પ્રકારે તત્વજ્ઞાન થી શૂન્ય એમ કહી માટે એકાંત મિથ્યા દ્રષ્ટિ ને સ્વરૂપ સાધી શકતો નથી. કેવો છે? સર પ્રકારે તત્વજ્ઞાન થી શૂન્ય છે. આ કારણથી સ્વદ્રવ્યના નિર્વિકલ વસ્તુને પ્રતીત કરતો નથી. તે કારણથી તત્વજ્ઞાન થી શૂન્ય છે. અનેકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ છે. ધર્મ મનાવે નહી તો નાખી ભગવાન શાંત સારા ઘરમાં એ વૃત્તિ નું શાંત થઈ શરૂ છે નહી. આ તો એક સમયના અંશ ની ઉપર દ્રષ્ટિ આપનારો આ કારણે તત્વજ્ઞાન થી શૂન્ય છે. એકાંતવાદી વિચાર એક જ અંશ ના સ્વીકારનારો વિકાર ભેદ ને સ્વીકારનારો નહીં. એકાંતિ એક પક્ષે માનનારો મિથ્યા નામ જૂઠી પાખંડ વિનામ બુદ્ધિ દુઃખી છે. સમજાનું કારણ કેવો છે? રથ પ્રત્યક્ષ અલિખિત કુઠીર પ્રદ્રવ્યક્તિ તાવત વંચિત પ્રત્યક્ષ અસહાય રૂપે અલખાયેલા ની માફક શું કે છે એની ફરિયાદમાં પ્રથક દેખાય છે ને જાણે અંશ રાગ અંશ અવસ્થા એમાં પદ્ર જણાય છે. એવું જે જ્ઞાન નો અંશ ઇન્દ્રિયથી પ્રથક દેખાય છે આ બધું છે અને એનો જાણનારો અંશ તે હું છું. આ બધું જ્ઞાનની વર્તમાન દશામાં આ બધું જણાય છે ને એટલે એનાથી મારી દશા છે એમ માને છે. પણ એનો જાણનારની એક સમયની અવસ્થાની જે તાકાત આલેખાયેલી છે એમાં ચિત્રમાં અનંત રૂપ હું જાણું એટલો હું છું એમ માનીને લખાય ના પડે. જેવો ને તેવો અમિત જ્ઞાકાર જ્ઞાનનો પરિણામ શું કે જુઓ જ્ઞાનની વર્તમાન દશામાં જ્ઞાકાર જે પરિણામ છે જે જ્ઞેય જાણવા યોગ વસ્તુ એના ખ્યાલમાં અહીંયા જ્ઞાનની દશામાં જ્ઞાની અવસ્થાની વર્તમાન દશાની તાકાત કેટલી છે એ જ્ઞાકાર જે જ્ઞેયો છે તેને જાણવાનો જ્ઞાનની દશા તેનાથી માનેલું જે અસ્તિત્વ ભાઈ આ તો તેની વાત બહુ લાંબી કરતા છે. કોઈ કોઈ નહીં કરે એમ કે છે એક સમયની અવસ્થામાં સ્વદ્ર જણાય છે. જ્ઞાનની એક સમયની દશામાં છ વસ્તુ છે અનંત એ તમે ખ્યાલમાં એક સમયની પર્યાય મળે એવી એક સમયની પર્યાયની તાકાત છે. જેટલા જ્ઞેયો છે જાણવા યોગ વસ્તુને અસ્થિ છે તેને જ્ઞાની એક સમયની પર્યાય છ ને બરાબર જાણી શકે એવી એની તાકાત છે. પણ એ સમયની પર્યાય એને સદ્રવને જાણવાની તાકાત એટલાને અવલોકતો માનતો વિકાર જ્ઞાય ભાવને એ માનતો ન અનુભવતો. સમજાવું કાંઈ ન્યાકાત મૂકતો છું ભાઈ સ્વદ્રવ શબ્દ એ બધા જેટલા દ્રવ્યો છે જગતના તેની જ્ઞાનની અવસ્થાના ખ્યાલમાં આવે છે તે પર્યાયને પદ્ર કીધી છે. એ જ્ઞાનની એક સમયની પર્યાયને પદ્ર કીધું છે. તેનાથી માનેલું જે અસ્તિત્વ તેનાથી ઠગાયો છે એક અંશના અસ્તિત્વને માનથી સ્વરૂપથી ઠગાઈ ગયો છે એવો એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ હતો. એને એક પક્ષી માનનારો એને મિથ્યા દ્રષ્ટિ એટલે જૂઠી દ્રષ્ટિ અજ્ઞાન દ્રષ્ટિ ત્રિકાળ સ્વતત્વના અભેદના ભાન વિના તેની એટલી દ્રષ્ટિ માનનાર તેને એકાંત મિથ્યા મૂળ દ્રષ્ટિ કીધી. એ ભાવ એને અનાદિનો એનામાં પડ્યો. હવે જ્ઞાની શું માને એ વાત છે.